ओम जय 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 नमोस्तु 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 नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दाजी द्वारा रचित नाटक समय सार ग्रंथ विराजमान से बुद्धिलाल श्रावक के शुरुआत में ज बनारसीदास जी नो परिचय करावता बनारसीदास जी माटे विशेषण कह्यु से के आत्मरसी बनारसी। केवी सरस बात करी से, आत्मरसी बनारसी। जेम अमृतचंद्र आचार्य देव के स्वरूप में गुप्त अमृतचंद्र आचार्य देव तो मुनिराज से गृहस्थ से तो आत्मरसी बनारसी के जेमने अंदर में आत्मा नो रस चढ़ियो से स्वभाव नो जेमने रस आव्यो से एवा बनारसी दास जी। एम भोगोनो रस नहीं, आत्मानो रस जेमने रंग चढ़ियो से एवा बनारसी दास जी। शुरुआत में जागड़ी कलश में एमने सरस बात पण करी से, एमने पोताना स्वानुभव संबंधी पण बात करी से, जे सिद्ध समान सदा पद मेरो ए छंदना अंतर्गत बात मुकी से एमने। बनारसी दास जी या निर्जराधिकार जे समय सारनो से एनी अंदर जे 138 नंबरनो श्लोक से निर्जराधिकार मा बहु प्रसिद्ध श्लोक से 138 के जेमा गाथा कलश वगैरह मा एक खास विशेष भार आव्यो से कि स्थातानु स्थान, स्थातानु स्थान, रहेवा वाड़ानु रहेठाण। जेम अहीं पूछवामां आवे के तमारू रहेठाण एड्रेस तमे क्या रहो छो, स्थातानु स्थान, तो ये त्यां कयुं के स्थातानु स्थान कयुं छे तो त्या ए वात मुकी से बहु सरस कलश ने गाथाओ से त्या के बहार ना जे बदा पद जे से ए तो अपद से अपद से 138 कलश मा कयू से। बे वखत रिपीट करी से के अपद से अपद से, एनो अर्थ से के आ तमारा रहेवानु स्थान नथी, तमारी भूल थाय से, तमारो भ्रम से, तमारी समझण में भूल थाय से कि आ तमारु रहेवानु स्थान नथी। केम के हमणा बधु बदलाई जशे एटले आ खरेखर तमारु रहेवानु स्थान छे नहीं, ए तमारु अज्ञान से, भ्रमणा से। एटले आलोचना पाठनी अंदर एक लाइन आवे से छेल्ले, एम लख्यू से इंद्रादिक पदवी नहीं चाहूं, विषयनि में नाही लुभाऊं, रागादिक दोष हरीजे परमात्म निज पद दीजे। केटली सरल भावना व्यक्त करी से, वात क्या थी उठावी से, इंद्रादिक पदवी नहीं चाहूं। आ शुभ भावना पुण्यना फळमा इंद्रपद अने राजपद चक्रवर्ती पद मळे छे। ये कहे छे के अमारे न जोईए, आ तो पुण्यना फळ छे, शुभ भावना फळ छे, विकारना फळ छे, आ स्वभावना आश्रयना फळ थोड़ा छे। जेना माटे पद्मनंदी पंचविशती में गुरुदेव श्री आधार आपीने वात करे छे ने કે કાગડા જે હોય છે એ એકલા ખુરચન નથી ખાતા, દાજેલી ખીચડી હોય એ કાગડો એકલો ન ખાય, બીજા કાગડાઓને કા 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 કરીને ભેગા કરીને ખાય છે। દાજેલી ખીચડી, ઉકડિયા દાજેલી ખીચડી, એમ ત્યાં બતાવ્યું છે કે આત્માનો જે આશ્રય તો થયો વિતરાગ ભાવ, પણ એ કહે છે કે એનો આશ્રય છોડીને જે શુભ ભાવ વિકારી ભાવ થાય છે ને એમાં આત્માની શાંતિ દાજી, જેમ પેલી ખીચડી દાજી ને એમાં પુણ્યના પરિણામ છે એમાં આત્માની શાંતિ બળે છે। અને એ શુભ ભાવ વિકારી ભાવ થયો એમાં આ પુણ્યના ઉકળિયા બંધાયા, સમજાય છે કે નહીં? ત્યાં તો દાનનું પ્રકરણ છે, ત્યાં અલગ પ્રકારથી વાત કરી છે કે કાગડો એકલો નથી ખાતો, એમ કહેશે તું ખાલી ભોગ વિલાસમાં ધન ખર્ચે છે અને ધર્મના ક્ષેત્રમાં તને ખર્ચવાનો ભાવ થતો નથી તો તું કાગડા કરતા પણ ગયેલો છે, એ વાત કરી છે ત્યાં તો। અહીંયા કહે છે કે આ શુભ ભાવના ફળમાં આવા બહારના ઊંચા પદ મળે છે, પણ એ કહે છે કે એ શાશ્વત રહેવા વાળા પદ નથી। લગભગ પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં છે, 16માં સ્વર્ગમાંથી પાર્શ્વનાથના જીવ આવે છે, પણ જ્યારે 16માં સ્વર્ગમાં જ્યારે એમનો જન્મ થયો, 22 સાગરનું આયુષ્ય, અને નામ 16માં સ્વર્ગનું નામ છે અચ્યુત સ્વર્ગ। શું નામ છે? અચ્યુત સ્વર્ગ। તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, જનન થયો, સવારે આપણે ભણ્યા હતા ઉપપાદ શૈયામાં જનન થયો, 16 વર્ષના રાજકુમાર, અવધિ જ્ઞાન જોડ્યું ત્યાં, મતિ સ્રોત અવધિ જ્ઞાન જેના લઈની વંદના કરી, અને અવધિ જ્ઞાન જોડીને ખ્યાલ કે હું ક્યાં આવ્યો છું, કે રે આ તો 16મું સ્વર્ગ છે, અચ્યુત સ્વર્ગ નામ છે, પણ નામ તો છે અચ્યુત, પણ અહીંયાથી પણ 22 સાગર પછી તો ચ્યુત થવું પડશે, આ અમારું રહેવાનું સ્થાન નથી, સમજાય છે કે નહીં? ગુરુદેવ શ્રી કહે છે ને આ મોટા મોટા મહેલોમાંથી, મોટા મોટા બંગલાઓમાંથી આડા થઈને નીકળવું પડશે ત્યારે કાઠવું પડશે, એ કહે છે કે આ રહેવાનું સ્થાતાનું સ્થાન નથી। ભજનમાં આવે છે ને, હમ તો કબ હુન નિજ ઘર આય, હમ તો કબ હુન નિજ ઘર, જે તારું જ્ઞાન અને આનંદનું બનેલું જે ભવન છે, શાશ્વત જે છે, જેની અંદર ક્યારે આ વિકાર અને રાગ ને રોગનો પ્રવેશ નથી એવું પવિત્ર ધામ જે તારું છે ને, એ હમ તો કબ હુન નિજ ઘર આય, પર ઘર ફિરત બહુત દિન બીતે, પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાય, નામ અનેક ધરાય, સમજાય છે કે નહીં? ક્યારેક તું નારકી કહેવાયો, ક્યારેક દેવ કહેવાયો, ક્યારેક ભવનવાસીનો દેવ, ક્યારેક વૈમાનિકનો દેવ કહેવાયો, ક્યારેક ઇન્દ્ર કહેવાયો, ક્યારેક રાજા કહેવાયો, ક્યારેક રાણી કહેવાયો, એ કહે છે પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાય, હમ તો કબ હું નિજ ઘર આય। તો બહુ સરસ કલશ લખ્યા છે ત્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી, એકદમ કહે છે ને અમૃતચંદ્ર આચાર્ય દેવે પંચમ કાળમાં અમૃત રેલા આવ્યા છે। હા, એટલે જે હમણાં લાઈન કહી ને ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું, એ આલોચના પાઠમાં ભાઈ હિતુભાઈ એ શરૂઆતમાં આલોચના પાઠમાં એક સરસ લાઈન લખી છે, બહુ સરસ કહ્યું છે ત્યાં, સુનિયે જિન અરજ હમારી. ભગવાનના દરબારમાં ગયા ને એપ્લિકેશન, સુનિયે જિન અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી, મેં બહુ પાપ કર્યા છે, હવે હું પાપ કરવા માટે નથી આવ્યો. ખાલી સવારે હતું ને, પુણ્યના પરિણામ પણ પાપ જ છે, સમજાય છે કે નહીં? પુણ્યના પરિણામ પણ પાપ જ છે, એનાથી બંધાય છે ને જીવ. હા, સુનિયે જિને અરજ હમારી, હમ દોષ કિયે અતિ ભારી, તિનકી અબ નિવૃત્તિ કાજ, તુમ શરણ લહી જિન રાજ. આપના શરણમાં શા માટે આવ્યો છું? જગતમાં તો એવી મિથ્યા માન્યતાઓ હોય, અરે જૈનમાં જન્મેલો હોય અને તત્વનો અભ્યાસ ના હોય તો મિથ્યા માન્યતાઓ હોય કે હું ભગવાનના દર્શન પૂજન કરી તો ભગવાન પ્રસન્ન થઈ જશે અને મારું બધું ગાડું બરાબર ચાલશે, આવા ગ્રહિત મિથ્યાત્માના પાપ બાંધેશે. પણ અહીંયા કહે છે, તિનકી અબ નિવૃત્તિ કાજ, આ મિથ્યાત્વ કશાયોની નિવૃત્તિ માટે, તુમ શરણ લહી જિન રાજ. એમાં છેલ્લે લખ્યું છે, ઇન્દ્રાદિક પદવી નહીં ચાહું, નથી ચાહતો. આવે છે ને આમાં પણ, આવે છે મારા કલી સમાધિ પાઠમાં આવે છે ને, હા હા છે ને, હા, ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન, મેં રાજ્ય સંપદાયા પદ ઇન્દ્ર કાન ચાહું. આ સમ્યક દ્રષ્ટિની ભાવના છે જ્ઞાની ધર્માત્મા. સમ્યક દ્રષ્ટિના આઠ અંગ, એમાં નિશંકિત, પછી બીજું છે નિકાંક્ષિત, બહુ જ બહુ મોટી વસ્તુ છે આ નિકાંક્ષિત, કાંક્ષા કાંક્ષા. અને અજ્ઞાની જીવ આ કાંક્ષામાં ને કાંક્ષા ઈચ્છા એમાં ને એમાં બળતરામાં બળી રહ્યો છે, બળી રહ્યો છે. અને તૃષ્ણાનો ખાડો ક્યારેય પૂરો થયો નથી, નથી થયો પૂરો, સમજાય છે કે નહીં? ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશક નવમા અધિકારમાં લખી છે એક વાત, બહુ સરસ લખી છે, કાં તો તારી ઈચ્છા જે છે ને એ પ્રમાણે કાર્ય થાય તો તું સુખી થાય, તને જે રાગ થાય એ પ્રમાણે કાર્ય થાય તો તું સુખી થાય, અથવા તો રાગ નીકળી જાય તો તું સુખી થાય. બે વાત છે, કાં તો તને વિકલ્પ થયો કે ભાઈ મારે આવી સમજે ને કે 10 લાખની ઘડિયાળ પહેરવી છે, સમજાય છે કે નહીં? 10 લાખનો મોબાઈલ મારે વાપરવો છે, મારું શરીર 18 વર્ષ ને 20 વર્ષ જીવ કાયમ માટે રહે, સમજાય છે? 20 વર્ષનું હું દેખાયો દેવું જ રહે મારું શરીર. તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે રહે તો સુખી થાય. અને બીજો ઓપ્શન એ છે કે આવી ઈચ્છા જ મટી જાય, સ્વભાવના આશરે વિતરાગ દશા પ્રગટ થઈ જાય, રાગ જ નીકળી જાય એ જાતિનો. તો બેમાંથી પોસિબલ એ છે કે તું આત્માના આશરે રાગને ટાળી શકે છે, બાકી તારી ઈચ્છા પ્રમાણે બહારમાં થાય એ શક્ય છે નહીં? નથી. હા, વાંચો મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર, ખૂબ લખ્યું છે ટોડરમલજી સાહેબે, પેટ ભરીને લખ્યું છે. હા, વારંવાર લખ્યું છે કે ક્રોધ કસાય થાય ત્યારે શું થાય છે, માન કસાય થાય ત્યારે શું થાય, માયા કસાય થાય ત્યારે શું થાય છે, લોભ કસાય થાય ત્યારે અંદરમાં કેવી જાતિના પરિણામ આવે, પણ લખ્યું છે એ થવા યોગ્ય થાય છે. અને આ જીવ અંદરમાં કેવા પરિણામ કરીને કેવા પાપના પોટલા બાંધે છે એ કહે છે. આ રહેવાનું સ્થાન નથી. બે ચક્રવર્તી ગયા ને સાતમી નરકમાં. હા, કહાં ગયે ચક્રી જિન જીતા ભરત ખંડ સારા, કહાં ગયે વે રામ રુ લક્ષ્મણ જિન રાવણ મારામ, કહાં કૃષ્ણ રુકમિણી સત ભામા અરુ સંપતિ સગરી, કહાં ગયે વે રંગ મહેલ અરુ સુવરણ કી નગરી. સુવરણ ક્યાં ગયું? દ્વારિકા નગરી, દેવો દ્વારા નિર્માપિત સોનાની નગરી, 6-6 મહિના સુધી નગરી બળતી રહી ને. નહીં રહે વે લોભી કૌરવ જૂજ મરે રન મેં, ગયે રાજ તજ પાંડવ વન કો અગ્નિ લગી તન મેં. આ વાત કહીને હવે કહે છે, मोह नींद से उठ रे चेतन। तुम गेस है अकलश मे कैसे लखी से हे अंधा, लखी से ऐश्वर्या हे अंध पुरुष तू क्या ऊंघो से आ मिथ्यात्मा नशा मा तू खोटी जगह ऊंघ्यो से। अकलश में गुरुदेवश्री कहे से कि जेम नगर नो राजा होय ए राजा नु बेसवा नु आसन सोना नु सिंहासन से ने मा हीरा जड़ेला से। राजा नु आसन तो ई से एनी जगह ए आसन ने छोड़ी ने राजा जे गाम ना छेड़े गंदगी नो उकरड़ो होय अने राजा ए उकरड़ा मा जईने बेसे ने तो कहसे कि हे राजन तमारू बेसवानू आसन तो आ सोनानू सिंहासन छे इत्यासन से तमे आ क्या उकरडे जईने बैठा छो एम अहींया श्री गुरु भव्य जीवो ने कहे से के तमारू अंदर मा बेसवानू आसन तो शुद्ध ज्ञान अने आनंद नु बनेलू अनंत शक्ति अति शोभायमान राज राज ते शोभते इति राजा जीव राजा सतरडार गाथा। आ तमारू रहेवानू आसन छे त्या आसन से आ तमारू रहेवानू स्थान छे अने आम शुद्ध चैतन्य नु सिंहासन छोड़ी ने आ राग द्वेष नो उकरडो गंदगी नी अंदर तमे क्या बैठा छो आ तमारू रहेवानू आसन नथी तमे व्यर्थ मा दुखी थई रह्या छो ई केवू छे आ कलश मा अपद से अपद से। अने पछी कह्युं अहींया आवो टू टाइम्स आनी अंदर आ कलश मा स्पेशियल से आ बे वल के अपद से अने पछी अहींया आवो अंदर आओ અને આ તમારું નિજ પદ છે અહીંયા આવો હા અને બે વાર્તા આપણે શુદ્ધ છે શુદ્ધ છે પ્રયોગ કર્યો છે ત્યાં 138 નંબરનો શ્લોક શું કહેજો શ્લોક વાંચીએ જરાક શ્રી ગુરુ લખે છે ને જો શ્રી ગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી સમજાય છે કે નહીં અહીંયા એ કહી રહ્યા છે કે આ તમારું રહેવાનું સ્થાન નથી પણ આ શ્રી ગુરુનો ઉપદેશ અજ્ઞાની માનતા નથી આના પરથી એ પણ સિદ્ધાંત નક્કી થાય છે ને જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરાવી શકતું હોત કંઈ કરી શકતું હોત એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકતું હોત ને હા તો શ્રી ગુરુ જે છે ને એકલા મોક્ષમાં ન જાત બધાને પણ સાથે મોક્ષમાં લઈને જાત ને આદિનાથ ભગવાન મારીચીના જીવને મોક્ષમાં લઈને જાત જાત કે ન જાત જાત ને એ કહે છે કે બસ શ્રી ગુરુનો કામ તો શું છે કે ધર્મનો ઉપદેશ આપશે હિતનો ઉપદેશ આપશે પ્રવચન સારમાં એક ગાથા છે લગભગ 85 કે 86 નહીં 84 કે 85 એવી કોઈ આગળ પાછળની ગાથા છે બહુ સરસ લખ્યું છે ત્યાં આગળ બહુ ખૂબ લખ્યું સરસ કેમ લખ્યું છે ત્યાંનો ભાવ એ છે ભાવ થોડો કહું કે શત્રુનો નાશ કરવા માટે દ્રષ્ટાંત આપી શત્રુનો નાશ કરવા માટે કોઈ વ્યક્તિની પાસે તલવાર તો છે તલવાર છે શત્રુનો નાશ કરવા માટે તલવાર છે એની પાસે પણ હવે કહે છે તલવારનો પ્રયોગ ના કરે એનો પ્રયોગ કરતા ન આવડે પ્રયોગ ના કરે તો એ તલવાર શું કામની શું કામની એમ ત્યાં લખ્યું છે કે આવો સુંદર મજાનો ભેદ વિજ્ઞાનનો શુદ્ધાત્માનો જ્ઞાયક ભાવનો આવો અધ્યાત્મનો જોરદાર ઉપદેશ મળ્યો જે મોહ રાગ દ્વેષ રૂપી શત્રુઓને નાશ કરવા માટે સમર્થ છે જેમ તલવાર જે છે શત્રુનો નાશ કરવા માટે સમર્થ છે પણ તલવાર ચલાવી તો પડશે ને નથી કહેતા કેડે બાંધેલી તલવાર શું કામની કેડે બાંધેલી તલવાર કોઈ કામની ચલાવેલી કામની છે એમ આ ધર્મનો ઉપદેશ માત્ર ધારણામાં લઈ રાખેલો કોઈ કામનો નથી ધારણામાં લીધેલો ઉપદેશ કોઈ કામનો નથી ધારણા સોગાની સાહેબનો બોલ છે ધારણા જ્યારે અંદરમાં ઉતરે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે સમજાય છે કે નહીં ધારણા છે પહેલા વાર પણ ધારણા જ્યારે અંદરમાં ઉતરે સમજાય છે કે નહીં હા અને બીજા થોડાક બીજી એંગલથી જરાક વાત કરીએ કે ચોમાસામાં વરસાદ પડે છે ને વરસાદ પડે તો હાઈવે જતો હોય હાઈવે અને બાજુબાજુમાં ખેતરો હોય તો વરસાદ તો બધે પડે છે પણ ફસલ ક્યાં થાય છે ખેતરમાં ફસલ થાય છે રોડ ઉપર ફસલ નથી થતી તો વરસાદ પડ્યો એ નીકળી ગયો એમ કહેશે કે અજ્ઞાની જીવો જે છે પાંચ ઇન્દ્રના વિષય ભોગની જેને પ્રચુરતા છે પેલું સામે ચિત્ર બતાવ્યું છે એક ટીપું પડી જાય હજુ એક ટીપું પડે હજુ એક ટીપું પડે એને ટીપાની પ્રાયોરિટી છે ટીપાની પ્રાયોરિટી છે ને એમ કહેશે કે જે પેલો વરસાદ રોડ ઉપર પડ્યો અને નીકળી ગયો એમ કહેશે કે આવી તત્વની જોરદાર હા પ્રમાણના રૂપમાં સોગાનીજી સાહેબે પ્રૂવ કરીને બતાવ્યું કે આ વાત મળીને અમે તો કામ કરીને ઉભા થઈ ગયા. પૂજ્ય ગુરુદેવશ્રી જેના માટે કહે છે કે આ વાતો એવી છે, એક વખત માટે તો મળદા હોય તો એ ઉભા થઈ જાય. વિચાર તો કરો, લાવવા ક્યાંથી, વાક્ય લાવવા ક્યાંથી, આ બધા વાક્યો આવ્યા, ઉદ્ધાર ક્યાંથી આવે કે આવું એક વખત માટે મળદા હોય તોય ઉભા થઈ જાય, એનો મતલબ આ આ તત્વની વાતની અંદર વજન કેવું છે. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વાર કહે કે સભાની અંદર સો સો ઇન્દ્રોની હાજરીમાં જ્યારે ભગવાન ઓમ ધ્વનિ કરે ત્યારે ઇન્દ્રો અને ગણધર દેવ કેવા નાચી ઉઠતા હશે. વિચાર તો કરો, ઇન્દ્ર અને ગણધર દેવ, ગણધર દેવ એ ભાવે મોક્ષગામી છે, ઇન્દ્ર જે સૌધર્મ ઇન્દ્ર એક ભાવ અવતારી છે, કેવા નાચી ઉઠતા હશે. સમજાય છે કે નહીં? એટલે તો લખ્યું તત્પ્રતિપ્રીતિ ચિત્તેન યેન વાર્તા અપી શ્રુતા નિશ્ચિતં સ ભવેત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનામ. અહો મને તો આ વાતની ખબર જ નથી જે પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં લખ્યું ને, સ્વભાવની વાત સાંભળતા સંસાર વટ અંદરમાં કાળજે ગા વાગે. હા હું પરમાત્મા છું, સમજે, સ્વભાવની વાત, હું ભગવાન છું, પરમેશ્વર થવા લાયક છું એમ નહીં ભાઈ. પરમે લખ્યું છે આવી મોડી પાતળી વાત નહીં કરવાની, પરમેશ્વર થવા લાયક છું એમની તો પર્યાય ઉપર નજર ગઈ. મોડી પાતળી વાત, હું વર્તમાનમાં પરમેશ્વર છું, પરમાત્મા છું એમ નક્કી કરવાનું છે. વિચાર તો કરો. હા આનું નામ છે કે આ ચોથો કાળ છે આપણા માટે, સમજાય છે? આનું નામ છે કે આપણા માટે આ વિદેહ ક્ષેત્ર છે. ચલાવી છે કે નહીં? વિદેહ ક્ષેત્રમાં કોઈને અત્યારે લબ્ધિ પ્રાપ્ત થાય અને વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે તો આજ સાંભળવા મળશે, આજ મળશે. સમજાય છે કે નહીં? ચોથા કાળમાં મહાવીર ભગવાન વગેરે તીર્થંકરો આજ વાત હતી ને, આ એના તો ઈકો છે, એના તો પડઘા છે. સ્તુતિમાં લખી ને, સમાવેશન સ્તુતિમાં, હા જિનના શમો શરણનું અહી ભાગ્ય છે, નામ દિવ્ય ધ્વનિ શ્રવણનું પણ ભાગ્ય છે, નામ તોય શ્રીમંધર અને વીરના ધ્વનિનામ પડઘા સુણાય મધુરા હજુ આગમોમાં. સમજાય છે કે નહીં? હજુ સાવ પુણ્ય ઓસરી નથી ગયું, સમજાય છે કે નહીં? હા એના પડઘા સુણાય મધુરા હજુ આગમોમાં. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે ને, ભગવાન ત્યાં રહી ગયા, કુંદકુંદ આચાર્યદેવ સદેહ વિદેહ ક્ષેત્ર ગયા, 8 દિવસ રોકાયા, ભગવાનની વાણી સાંભળી. ભગવાન ત્યાં રહી ગયા પણ ભગવાનની વાણી અહીંયા આવી ગઈ, ભગવાનની વાણી અહીંયા આવી ગઈ. જેના માટે કૃપાળુ દેવીએ કહ્યું ને, જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી છે. હા કેટલું સરસ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે એની અંદર. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતી મપાઈ મેં જાણી છે. આની શું શું કેવી રીતે આનું કંઈક કહેવા જઈએ તો એમાં આપણી બુદ્ધિનું માપ નીકળી જાય, એમ કેવું છે. એનું નામ છે બનાવું પત્ર કુંદનના રત્નોના, એ એ આ વાત છે. કેવી રીતે આનું વર્ણન થઈ શકે? અહીંયા બતાવવું છે કે આ આ આ મારું રહેવાનું સ્થાન છે. અને એ જેને અંદરમાં આ અંદરમાં જે આવ્યો ને, નિજ ઘરમાં પ્રવેશ કર્યો ને, એને પછી બહાર નીકળવાનું ગમતું નથી. સાંભળજો છોટો ભાવ. અને એ નિયમ સારની 3 નંબરની લગભગ ગાથાની ફૂટનોટમાં લખ્યું છે, આપણે જોયું હતું જો કદાચ ખ્યાલ હોય તો. ફૂટનોટમાં લખ્યું છે કે આપણા જે ભગવાન છે ને, એક સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, અંદરમાં ડૂબી ગયા છે. તો સ્વરૂપમાં સ્થિર રહેવા માટે શું કરવાનું, સ્વરૂપમાં સ્થિર રહેવા માટે શું કરવાનું? તો ત્યાં લખ્યું છે કે સ્વરૂપમાં સ્થિર રહેવાનો અભ્યાસ કરવાનો. કેવી સરસ વાત કરી છે! સ્વરૂપમાં સ્થિર રહેવા માટે શું કરવાનું? કે સ્વરૂપનો અનુભવ તો થયો છે ને, એમાં સ્થિર રહેવાનો અભ્યાસ કરવાનો, અભ્યાસ કરવાનો. અને એ કહે છે કે સ્વરૂપમાં સ્થિર રહેવાનો અભ્યાસ કરવાથી અનંત કાળ સુધી સ્વરૂપમાં જીવ સ્થિર થઈ જાય છે. અને એ અહીંયા કહે છે કે આ તારું નિજ પદ ચૈતન્ય પદ, એ તારું સાચું પદ છે. જે સવારે જ કદાચ કહ્યું ને, કહાં રચ્યો પર પદ મેં ને તેરો, દોલતરામજી કહે છે, કહાં રચ્યો પર પદ મેં ને તેરો, પદ યે ક્યોં દુખ સહે, અબ દોલ હોઉં સુખી સ્વપદ રચી, દાવ મત ચૂકો યે. મજાના છંદ છે એક એક. જુઓ છંદ વાંચીએ જરાક શું કહે છે. શ્રી ગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી, નથી માનતા, તો નુકસાન અજ્ઞાનીને છે. સમજાય છે કે નહીં? હા, એ આવે છે પવૈયાજીનું નંદીશ્વર વિધાનની અંદર આવે છે કે શ્રી ગુરુ સમજા સમજા હારે કિંતુ નામે ભવસે હારા. અરે જુઓ તો ખરા, શ્રી ગુરુ સમજા સમજા હારે, સમજાય છે હારી ગયાનો મતલબ એ હારી નથી કહેતો, મોક્ષમાં ગયા. અરે કહેવાની શૈલી છે શ્રી ગુરુ સમજા સમજા હારે, પણ આ કહે છે ભડનો દીકરો એવો છે. હા, શ્રી ગુરુ સમજા સમજા હારે કિંતુ નામે ભવસે. આ 66,336 ભવ કરવા માટે તૈયાર છે, પણ ભવનો પરિચય નથી એવા ભગવાન આત્માનો અનુભવ કરવા માટે તૈયાર નથી. આ વજ્ર જેવું મિથ્યાત્વ છે જીવનું. સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય બહેનશ્રીમાં લખ્યું છે, રાંઢવા જેવું મિથ્યાત્વ છે, જરીએ પલળતું નથી. સમજાય છે કે ઢીલો નથી થતો. જેમ નદીની અંદર એક પથ્થર મૂક્યો હોય અને 6 મહિના પછી કાઢો તો પથ્થર, એવું ને એવું જ હોય. લખ્યું છે રાંઢવા જેવું મિથ્યાત્વ, પેલા રસ્સી હોય ને જાડી કુવામાંથી પાણી, આ જીવનું મિથ્યાત્વ એવું છે. પરસેવા ઉતરી જાય છે આ સ્વભાવનો સ્વીકાર કરતા. પણ માર્ગ તો આ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ, કોઈ કહે કે ના બીજો કોઈ સરળ રસ્તો બતાવો, કે આ જ સરળ છે ને આ જ છે. કહ્યું ને એક હોય ત્રણ કાળમાં પરમાત્મા. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. બીજો માર્ગ છે નહીં તો ક્યાંથી બતાવીએ. સંસારમાં રખડવાના માર્ગ તો અનેક છે, પણ છૂટવાનો માર્ગ એક છે. જે સવારે કહ્યું ને, આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો, આ સિવાય છૂટકો નથી ભાઈયા. મારીચીના જીવ એ વખત ના માન્યું ને તો લગભગ એક કોડા કોડી સાગર સુધી નરક ને નિગોદમાં ભવ કર્યા. સરવાળે તો છેલ્લે જ આ જ વાત માનીને કે હું પરમાત્મા છું એ અનુભવ કર્યો. એ જ વાત તો આદિનાથ ભગવાને કહી હતી ને, બાકીના બધા ભાવો એક કોડા કોડી સાગરમાં તો વ્યર્થમાં જ સહન કરવાના થયા ને. જુઓ છંદ વાંચીએ છે. જગવાસી જીવની સોમ ગુરુ ઉપદેશ કહે, તુમે અહીં સોવત અનંત કાલ બીતે હેમ, જાગો હે સચેત ચિત સમતા સમેત સુનો, કેવલ વચન જામે અક્ષરસ જીતે હેમ. આવો મેરે નિકટ બતાવ મેં તુમ્હારે ગુણ, પરમ સુરસ ભરે કર્મ સોરીતે હેમ. એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉર, મિત્ર કૈસે પુત્ર કીધો ચિત્ર કૈસે ચિતે હેમ. શું ભાવ તો જુઓ. શું કહે છે જરા અર્થ સમજીએ એનું. જગવાસી જીવની સોમ ગુરુ ઉપદેશ કહે. જગવાસી એટલે કહ્યું હતું ને, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની આ દુઃખી જીવ છે એને આ સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ એ જે તું પ્રયત્નો કરે છે એ બધા ખોટા પ્રયત્નો છે, સાચો પ્રયત્ન નથી. એ તો વધારે ને વધારે દુઃખી થવાના પ્રયત્ન છે. જે ગુરુદેવશ્રી દ્રષ્ટાંત આપે છે ને, આઈ થિંક ચૂડાનું કે ક્યાંનું છે ને, પેલું કડાયાની અંદર તેલ ઉકળતું હતું, કંદોઈના ત્યાં સાપ, સમજે ચૂડાનું છે લગભગ, કદાચ ના ભૂલતો હતું. હા, ચૂડા ગામમાં. હા, તો એ કહે છે કે કડાઈની અંદર જે તેલ ઉકળતું હતું, નીચે આગ હતો અને ઉપરથી જે છે ને એકદમ સાપ હતો, એ સાપ એકદમ નીચે પડ્યો ને, જે પેલું તેલ કકડતું તેલ હતું એની અંદર સાપ પડ્યો. હવે એને બચવા માટે ઉપાય કર્યો તો આમ આમ કડાયામાંથી નીકળીને નીચે ગયો, આમ નીચે અંદરમાં, તો નીચે તો ચૂલો સળગતો હતો, ખતરનાક એના કરતા ખરાબ સ્થિતિ હતી, જેના માટે આપણે ઉલમાંથી ચૂલમાં ગયો. સમજાય છે ને, ચૂલામાં, ઉલમાંથી ચૂલમાં ગયો. તો હવે એ જે ઉપાય કરે છે એ ક્યાં સુખી થવાનો ઉપાય છે, એ તો વધારે દુઃખી થવાનો ઉપાય છે. જેના માટે શ્રીમદજીએ કહ્યું ને, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લે છે એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાયમ. આ જીવ સુખી થવાના જે ઉપાયો કરે છે વાસ્તવમાં જોવામાં આવે તો એ ચૂલામાં જઈ રહ્યો છે, તું સુખી થવાનો ઉપાય નથી કરતો. ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપે છે, ઘટના કે તમને કદાચ ખ્યાલ પણ હશે, આ લખ્યું છે ને, શ્રી ગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી, ઉપાય કરે છે, ખોટા ઉપાય છે. એક વખતે 8-10 બધા હરણ હશે, હરણ, અને એ હરણનું ટોળું હતું, અને એક શિકારી હરણને મારવા માટે જે સંગીત ગાય ને, સંગીતથી લલચાઈ જાય, હરણને સંગીત બહુ જ પ્રિય હોય, તો સરસ મજાનું સંગીત વગાડતો હતો અને બધું હરણનું ટોળું એની પાછળ પાછળ જતું હતું. આ બાજુથી એ હરણનું ટોળું આમ સંગીત વગાડીને જતું હતું, આમથી એક બીજો વ્યક્તિ આમથી બીજો આવતો હતો. એને ખ્યાલ આવી ગયો કે આ બધા હરણની દુર્દશા થવા વાળી છે થોડા સમય પછી. એને એ હરણના બધા ટોળાને સમજાવ્યું કે આ સંગીત વગાડીને તમને લઈ જાય છે, તમે બ્રહ્મા છો, એ તમારો કોઈ વેલવિશર નથી, એ થોડાક સમયમાં તમને મારી નાખશે, પણ સમજો ને કે એ હરણનું જે ટોળામાંથી કોઈએ જે છે આની વાત સ્વીકાર ના કર્યો. એને કહીએ ને, જેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ એના ઉપર વિશ્વાસ ના કર્યો, અને જેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ એના ઉપર વિશ્વાસ કર્યો, વાત ના માની, શ્રી ગુરુ સમજા સમજા હારે પેલા કહ્યું કે મારે કોઈ લેવા દે, તમે મારી સાથે આ બાજુ આવી જાઓ બચી જશો, મારે કોઈ મારો કોઈ સ્વાર્થ નથી, તમે આવો મારી પાછળ, હું બચાવી દઈશ, મારા પર ભરોસો રાખો, ભરોસો રાખો. ના માન્યું, શું થાય હવે, આ નસ્તે ગયા. આજે પેલું ચિત્ર તમે કહો છો બધી, પણ એક ટીપું એક ટીપું એક ટીપું, પણ એ કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, જાય છે નરક નિગોદ ની અંદર, ચૂલામાં જાય છે, ચાલ્યો જાય છે. આ એ કહે છે અહીંયા ગાડી, શ્રી ગુરુ સમજા સમજા હારે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. જો એટલે અહીંયા લખે છે, સાંભળો, અને એ ઉપસ્થિત થઈને રહ્યું, બસ આ એમ શ્રી ગુરુ સમજાવે છે કે ના તમે કહો છો, પણ અમને તો બસ એ હરણના બચ્ચાઓ જે બાજુ ગયા એવી રીતે અજ્ઞાની જીવ નરક નિગોદ તરફ જઈ રહ્યો છે. અને બીજી રીતે કહે તો આ જે છે ગુરુદેવ શ્રીના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચનમાં વાંચશો ને તો અનર્થ દંડની વ્યાખ્યા કરી છે. અનર્થ દંડ, અનર્થ, હા, એક તો આપણે સવારે વાત કરી હતી કામ વગરના પા, એ તો એ ચરણાણીઓ, ખરો અનર્થ તો એ છે કે વર્તમાનમાં હું પરમાત્મા છું, ભગવાન છું, અને હું ભગવાન હોવા છતાં મેં પુરુષ છું કે સ્ત્રી છું કે મનુષ્ય છું એમ માનવું ને, ડોક્ટર એન્જિનિયર માનવું, એ અનર્થ છે, એ અનર્થ છે. કેમ કે વાસ્તવમાં તું એવો છો નહીં, આ તો સ્વાંગ છે, ક્ષણિક થોડાક સમયની વાત છે ને, અને એવો તે તને ત્રિકાળીમાં માને એમાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો તેવો માન્યો, એવો છો નહીં તું, ખરેખર નથી એ પ્રમાણે. જો વાંચીએ છે, જગવાસી જીવની સોમ ગુરુ ઉપદેશ કહે, તુમે ઇહાં સોવત અનંત કાલ બીતે, જાગો હે સચેત ચિત સમતા સમેત સુનો, કેવલ વચન જામે અક્ષર સજીતે. આપણે છંદ તો વાંચી લીધું મારા ખ્યાલથી, બરાબર, હવે સમજીએ. જુઓ પહેલી વાત ક્યાંથી ઉઠાવી, જગવાસી જીવની સોમ ગુરુ ઉપદેશ કહે, હા, ગુરુ સમજાવે છે, ધર્મનો ઉપદેશ આપે છે કરુણા બુદ્ધિપૂર્વક. એમને કોઈ પ્રયોજન થોડું છે બીજું કોઈ, એમ નથી કહેતા પેલું આપણે લૌકિકમાં એવું હોય છે ને, અત્યારે હશે કે નહીં પણ અમે ભણતા હતા એ વખતે આવું હતું મને ખ્યાલ છે થોડુંક, કે તમે એક ફોર્મ ભરો અને પછી ત્રણ મેમ્બર બનાવો, સમજાય છે કે નહીં, પછી આગળ આગળ જેટલા જેટલા મેમ્બર વધારે બનતા જાય ને, એટલા જે ફર્સ્ટ પર્સન કે સેકન્ડ જેને હોય ને, જેટલા જેટલા આગળ મેમ્બર વધતા જાય ને, એટલો એટલો આપણને શું થતો જાય, લાભ, એટલો પ્રોફિટ આપણને મળતો જાય, એટલો પ્રોફિટ આપણને, એટલે તમારે મેમ્બર વધારતા જવાના, એટલે જે જે હોય એ આપણને એટલું મળતું જાય, સમજાય છે કે નહીં. અહીંયા ગુરુને એવું હોય છે અભિપ્રાય, ગુરુને કે નહીં આ બે વ્યક્તિને લાભ થયો, પછી ચાર નહીં થયો, પછી આઠ નહીં થયો, તો જેમ જેમ બધાને વધારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત, એમ ગુરુને આનંદ વધતો જાય, એના સાથે કોઈ લેવા દેવા છે, કોઈ લેવા દેવા નથી, કોઈ સ્વાર્થ નથી, માત્ર એક અકસાય કરુણાનો ભાવ છે કે અમે આ આનંદના ગુંટળા લઈએ છીએ અને જગતના જીવો ભૂખ્યા કેમ મરે છે. પૂજ્ય સોગાની સાહેબનો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બોલશે, બહુ સરસ બોલશે, ખૂબ સરસ બોલશે, કે જેમ પરિવારની અંદર બધા કુટુંબ પરિવારવાળા બેઠા છે, રસ રોટલી ભજીયા ને ગરમ ને બે સલાડ ને પાપડ ને બધું લઈને આખી ભણેલા બધું ભોજન કરે છે, અને પોતાનો દીકરો કે દીકરી છે ને બહાર ભણે છે કોઈ જગ્યાએ સાઉથમાં કે ક્યાંય ભણે છે, અને એને બિચારાને દહીંને ખાખરું કે દહીંને ભાત જ ખાવા મળે છે કેમ કે ત્યાં બીજું કશું મળતું નથી. અને આપણે કહ્યું ને રસ છે રોટલી છે બેશાક છે પાપડ છે સલાડ છે ગરમ ઠંડુ આ તે બધું જમવા માટે બેઠા હોઈએ ને અવસરસ ભોજન હોય, એ વખતે મા બાપને કોણ યાદ આવે કે આપણે તો આ બધું ખાઈએ છીએ, પણ કાલે છોકરાનો ફોન આવે તો કે મમ્મી જમવાની બહુ તકલીફ પડે છે, દહીંને રોટલી જ ખાઈએ છે દહીંને ભાત ખાઈએ છીએ ત્રણ દિવસથી આપણે બીજું કશું કામમાં આવે ને. તો કહેવાનો આ સોગાની સાહેબનો ભાવ આ છે કે આવું આપણે સારું ભોજન જમતા હોઈએ ને તો આપણા કુટુંબીજનો જે બહાર હોય ને ખાવાની તકલીફ હોય તકલીફ હોય તો શું થાય, તરત જ આપણને એમની યાદ આવે યાદ આવે. એમ આ જ્ઞાની ધર્માત્મા પુરુષો દિગંબર વિતરાગી સંતો અંદરમાં અતિન્દ્રિય આનંદના ભોજન કરે છે, નિરાકુળ સત્ય સુખનો સ્વાદ લે છે, તો એમને આપણને ફેમિલી મેમ્બર કુટુંબીજન તરીકે એમને સ્વીકાર કરેલા છે. અને એ વિચાર કરે છે કે અમે તો આવા આનંદના ગુંટળા લઈએ છીએ અને આ બીજા અમારા બધા ફેમિલી મેમ્બર અતિન્દ્રિય આનંદના સ્વાદ વગર ભૂખ્યા કેમ રહી જાય છે. હા, તમે પણ આવા આનંદનો સ્વાદ લો. ગુરુદેવશ્રી કહે છે ને દરેક પોતાની પાસે આનંદનો ડબ્બો છે, ખોલીને ખાંડ અને ખાજા દરેક ખાઓ, કોઈ ભૂખ્યા ના રહો. દરેકની પાસે અક્ષીણ રુદ્ધિ છે. પેલી અક્ષીણ રુદ્ધિ મુનિરાત ને છે તો પુણ્યનો ઉદય, અંદરમાં અક્ષીણ રુદ્ધિ છે. ખોલો ડબ્બો ખાઓ, કોઈ ભૂખ્યા ના રહો. એ ભાવ છે અહીંયા ગાડી. સમજાય છે કે નહીં? એમને કોઈ સ્વાર્થ નથી. જે કહ્યું ને કે ચાર પાંચ દસ જેટલા વધારે જાણે એટલો એમનો આનંદ વધે, એવું ક્યાં છે? ક્યાં એની સાથે સંબંધ છે? એમાં દૃઢદ્રષ્ટિ પ્રકાશમાં જ છે. આપણ વાત કે આજે સવારે અઢી દ્વીપની બહાર ત્રિયંચોની જે જગન્ય ભોગભૂમિ છે, સવારે અઢી દ્વીપની બહાર ત્રિયંચોની જગન્ય ભોગભૂમિ છે ને, એમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. ત્યાં લખ્યું કોઈ નામ નથી જાણતું, કોઈને ખબર નથી, તો એમના આનંદની અંદર કંઈ કમી છે એવું થોડું છે? શું લેવા દેવા છે? કોઈ લેવા દેવા નથી. એક વાર અને સિદ્ધાલયની અંદર એક સિદ્ધમાં આનંદ સિદ્ધ કેટલા સિદ્ધ ભગવાન બિરાજે છે, કોણ કોઈને કોણ ઓળખે છે? તો નથી ઓળખતા તો એમના આનંદમાં ક્યાં ઘટાડો છે? આ તો માત્ર એક સાધક દશામાં ઉપયોગ બહાર આવ્યો, એવો વિકલ્પ આવ્યો કે આ બધાની પાસે પણ આવો અંદરમાં વૈભવ છે, એ શક્તિરૂપ વૈભવ છે, પ્રગટ કરીને ભોગવે એ ભાવ છે. જો જગવાસી જીવની સોમ ગુરુ ઉપદેશ કહે, તુમે ઈહા સોવત અનંત કાલ બીતે હે. આહાહા, કેવું લખ્યું છે! કોટી વર્ષનું સ્વપ્ન પણ લખ્યું ને. તુમે ઈહા સોવત, શું લખ્યું છે? અનંત કાળ નીકળી ગયો. આ મિથ્યાત્વ અને અજ્ઞાન દશાની અંદર વિચાર તો કરો, અનંત કાળ નીકળી ગયો. સમજાય છે શું કહેવું છે? મિથ્યાત્વ અને અજ્ઞાન દશા એટલે પહેલું ધોરણ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. આપણો દીકરો કે આપણે પોતે દીકરાનું લઈએ તો વધારે ખ્યાલ આવશે, જરા પહેલા ધોરણમાં ફેલ થાય, એક વર્ષ બગડે, પછી ફરીથી એ પણ પહેલું ધોરણ, પછી નપાસ નપાસ નપાસ, ફેલ 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 ફેલ. હા, તો પહેલા ધોરણમાં રિઝલ્ટ આવ્યું કે ફેલ, તો અંદરમાં શું થાય? અંદરમાં દીકરો ફેલ થયો તો શું થાય? ફેલ થયો. કેમ ફેલ થયો? સમજાય છે કે નહીં? બીજા વર્ષે પણ ફેલ. સમીરભાઈ શું કહેવું? સમજાય છે? અહીંયા ગાડી આ અનાદિકાળથી દરેક ભવની અંદર એને માર્કશીટમાં એફ એ આઈ એફ એ આઈ એલ લખાઈને આવે છે. સમજાય છે કે નહીં? સવારે ભણ્યા હતા ને, અસંગની વાળી વાત તો છોડો, આ સવારનું સેશન પણ કામમાં આવી ગયું ને, એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયની વાત તો છે જ નહીં. સમજાય છે કે નહીં? એને તો હજુ એડમિશન જ નથી લીધું સ્કૂલમાં ભણવાનું, પણ આ તો તું આવ્યો જ્યાં જે આવ્યો ને, પણ એ કહે છે કે પર્યાયની અંદર યોગ બન્યા પણ કામ કરવાનું તો બાજુમાં રહી ગયું. એ કહે છે અહીંયા ગાડી. હા, એ વચ્ચે વાત કહે ને, હે જીવ જરા સાંભળ, તું શું કરી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે, ને ક્યાં જઈ રહ્યો છે તું. એમાં લખી છે કે રત્નોને ફેંકીને તું, સમજી ગયા ને? હા, રત્નો ને ફેંકીને તું ધન ને લૂંટી રહ્યો છે, છે ક્યાં જવાનું તારે ને ક્યાં જઈ રહ્યો છે તું? આનાથી વધારે બીજું શું કરે? અમારા ત્યાં તળોદમાં કૈલાસચંદજી અચલજી પંડિતજી 3 વર્ષ અમારા ત્યાં રહ્યા હતા, તો એક વાત કહેતા હતા કે ભગવાનના સમોસરણમાં જે 12 સભા હોય છે ને, એની અંદર ભગવાન પણ કંઈ લાકડી લઈને બેસતા નથી કે કેમ તમે દર્શન નથી કરતા, ચલો હાથ ધરો, સોટી વાગે ચમચમને વિદ્યા આવે ધમધમ, કેમ નથી કરતા, કેમ નથી કરતા? સમોસરણ અંદર પણ ભગવાનની ઓમ ધ્વનિ જ ખરે છે 700 લઘુભાષા 18 મહાભાષામાં, અને દરેક પોતાના ઉપાદાનને તૈયાર કરીને કામ કરે છે. ભગવાન સમોસરણમાં કંઈ લાકડી લઈને થોડા બેસે, એમ કહેવાનો ભાવ કહેવાનું આ છે કે દરેકે પોતાએ જાગૃત થવું પડશે, પોતાના ઉપાદાનને ઢંઢોળવું પડશે. પહેલા સ્વાધ્યાયમાં કહ્યું ને, બુદ્ધિપૂર્વક રુચિ ક્રિએટ કરવી પડશે, રુચિ વધારવી પડશે, અને રુચિને ઉગ્ર કરીને અંદરમાં પોતાનું કામ પોતાએ જ કરવું પડશે. જે સ્વાનુભૂતિ દર્શનના તમે પ્રશ્ન જવાબમાં જોશો તો પૂજ્ય બહેનશ્રી વારંવાર આ વાત રીપીટ, પોતાએ જ કરવાનું છે, પોતે જ કરવાનું છે. ગુરુદેવશ્રીએ કાંઈ બાકી નથી રાખ્યું, બધા પડખા સ્પષ્ટ કર્યા, પોતે નથી કરતો માટે નથી થતું, બધું પોતાના ઉપર જ રાખ્યું છે. પોતે કરવા ચાહે તો કરી શકે છે, બધા ખુલાસા થઈ ચૂક્યા છે, બધી છણાવટો થઈ ચૂકી, પોતાને કરવાનું. વાત ત્યાં જ આવે છે તમે જોશો તો. કેમ કે જૈન શાસનમાં ની પ્રકૃતિમાં એવી વ્યવસ્થા નથી કે કોઈના આશીર્વાદથી કોઈનું કામ થઈ જાય ને કોઈ શ્રાપ આપે તો કામ બગડી જાય, એવી વ્યવસ્થા જ નથી ભાઈ. હા જીવ જગવાસી જીવની સો ગુરુ ઉપદેશ કહે, તુમે ઈહા સોવત અનંત કાલ બીતે હે. અરે યા, હા આપણો દીકરો 8 વાગ્યા 10 વાગ્યા સુધી ઉઠે જ નહીં તો પથારીમાંથી. હા હા, અને 10 લક્ષણના દિવસો ચાલતા હોય અને 10 વાગ્યા સુધી ઉઠે નહીં તો હા બધા કેવું થાય અંદરમાં? એમ કહે છે કે આ મનુષ્ય પર્યાય ને આવું જૈન દર્શન ની આવી વાત મળીને જાગવાના દિવસો આવ્યા અને આખો ભાવ એમને એમ પૂરો થવા આવ્યો. જે 10 લક્ષણના દિવસો પૂરા થયો અને છોકરો 12 વાગ્યા સુધી ઉઠે જ નહીં, એમ ભાવ પૂરો થવાય તો જાગૃત નથી થતો. હા એ લખે છે એમ, તુમે અહીંયા સોવત અનંત કાલ બીતે. અરે યા, પછી શું કહે છે? જાગો હે, હવે જાગો, જાગવાનો અવસર આવ્યો છે. હા હા, મોહ નીંદ સે ઉઠરે ચેતન, હમણાં કહી દે ને, મોહ નીંદ સે ઉઠરે ચેતન તુજે જગાવને કો. ચક્રવર્તીને કહી દે ને દ્વારિકા નગરી, પછી લખ્યું છે, મોહ નીંદ સે ઉઠરે ચેતન તુજે જગાવને કો, હો દયાલ ઉપદેશ કરે ગુરુ બારે ભાવન કો. જો શું કહે છે? જાગો હે સચેત ચિત્ત સમતા સમેત સુનો. હવે જાગ્રત થઈ, સાવધાન થઈ અને આ વાતને ધ્યાનથી સાંભળો. તાહી સુનો ભવી મન તિરાન, જો ચાહો અપનો કલ્યાણ. તમે આ મનુષ્ય પર્યાય સાર્થક કરવા માંગતા હોય તો સાવધાન થઈને શાંતિથી આ વાતને સાંભળો. કોની વાત? ભગવાનની જે દિવ્ય ધ્વનિનું શ્રવણ તરત લખીજો. કેવલ વચન જામે અક્ષરસ જીતે હે. અક્ષરસ, અક્ષ એટલે ઇન્દ્રિય અને રસ, આ 5 ઇન્દ્રિયોના વિષયોના રસ જે છે ને, બહારના જે ભોગોના રસ જે ચડેલા છે, એ કહે છે કે ભગવાનની વાણીનું લખી ને કેવલ વચન. કેવલ વચન એટલે ખ્યાલ આવે છે ને, ભગવાનની દિવ્ય ધ્વનિ, જે વચનામૃતમાં ભગવાનની દિવ્ય ધ્વનિની મીઠાશ છે કે નહીં? હા, શેરડીની ઉપમાને દ્રાક્ષની ઉપમા આપી છે ને. તો ભગવાનની વાણીની અંદર આ ખાલી એમને એમ પણ તમે થોડુંક સમજીએ તો ખરા. આપણે એક સ્વાધ્યાયની અંદર મંદિરમાં, સ્વાધ્યાયની અંદર 1 કલાક કે 1.25 કલાક જે સ્વાધ્યાયમાં બેસીએ ને, જે અત્યારે આપણે સાધનો સ્વાધ્યાય છે ને, તો આખા દિવસના ધંધા વ્યાપારની અંદર કસ્ટમર જોડે જે માથા ફોડ્યા હોય, ઘરની અંદર બીજા બધા કામકાજ, પણ આપણે 1.25 કલાક કે 1 કલાક આપણે અહીંયા બેસીએ છીએ ને, તો 1 કલાકમાં આપણે કેવું આમ એકદમ જેને જુદી દુનિયામાં આવી ગયું લાગે છે. એક એક અનુમાન જ્ઞાનમાં આપણને એક જુદી દુનિયામાં શાંતિ લાગે છે. સમજાય છે કે નહીં? તો એક અનુમાન જ્ઞાનમાં પણ આપણે એક કલાક અહીંયા બેસીએ છીએ અને બધા વિકલ્પો એકદમ પાતળા પડી જાય છે, કશાય મંદ થઈ જાય છે ને આ અંદરમાં ગમે છે ને, તો એક અનુમાન જ્ઞાનની અંદર આપણે આવું ખ્યાલમાં આવે છે. તો જ્યારે વાસ્તવમાં અનુભવ થાય, અનુભવ થાય તો પછી એની વાત જ શું કરવી. એ કહે છે અહીંયા એ બતાવે છે, કેવલ વચન આ ભગવાનની વાણી સાંભળે છે તો જીવ અંદરમાં એક જલ હલકો સમજે લાઈટ થઈ જાય, ફ્રી થઈ જાય છે એકદમ. હા વિચાર તો કરો, કેવલ વચન જામે અક્ષરસ જીતે હે, આવે છે ને. અંતર જ્વાલા હરતી વાણી માનો જડતી હો ફૂલ જડિયામ, ભવ બંધન તડ તડ તૂટ પડે ખિલ જાવે અંતર કી કલિયામ, તુમ સાદાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી નિધિયામ, દિન રાત લુટાયા કરતે હો શમ શમ કે અવિનાશ્વર મણિયામ. કદાચ અહીંયા કહ્યું કે નહીં મને ખ્યાલ નથી, તમને એમ પણ ખ્યાલ આવશે કે આપણને જે કહેવાય ને આ જીનવાણી સાંભળવાનું એક કહેવાય ને કે વ્યસન થઈ જાય કે આના વગર ન ચાલે, આ સારું વ્યસન છે. વ્યસન શબ્દને નેગેટિવમાં નહીં લેવાનું, લખ્યું છે સ્પષ્ટ, સંબંધ ભદ્ર આચાર્ય દેવને ભગવાનની સ્તુતિ કરવાનું વ્યસન હતું, વ્યસન ભગવાનની સ્તુતિ કરવાનું વ્યસન. હા તો આ જીનવાણી સાંભળવાનો રસ ચડે ને, તો હું ખાલી તમને સમજાવું જરાક અહીંયા જે લખ્યું છે એનો ભાવ. ઘરેથી આપણે સ્વાધ્યાય માટે તૈયાર થઈ ગયા છીએ આવવા માટે, અને રેડી થઈ ગયા અને બે ત્રણ મિનિટની વાર છે ને, એક વ્યક્તિ બેમાંથી પતિ પત્નીમાંથી એક રેડી છે કે હા બસ બે મિનિટ ઉભારો આવું છું. એટલામાં જ પેલો અત્યારે સરપ્રાઈઝનો જમાનો ચાલે છે એક નવો, સમજાય છે કે નહીં. એટલામાં કોઈ ખાસ જૂના ફ્રેન્ડ સમજાય છે ને આવીને બેલ માર્યો, સમજાય છે કે નહીં, સમજાય છે કે નહીં, શું થશે મનોવ્યથા, સરપ્રાઈઝ, સમજાય છે કે નહીં. અને આપણને કે ગઈકાલે આ ટોપિક ચાલ્યો હતો ને અધૂરો ટોપિક આજે પૂરો થવાનો છે, સમજાય છે. અને અંદરમાં એકદમ આપણું એક માનસ બનાવેલું છે, હા ભાવ એ બનાવેલો. અને એ જ વખતે આપણો જૂનો ફ્રેન્ડ, ક્યારેક આપણે કહ્યું કે તું આ બાજુ નીકળે તો આવજે ઘરે ઘરે, અને કે પછી આજે એમ થયું કે ચલો ભાઈ સમીરભાઈના ઘરે જઈ આવીએ આજે, સમજાય છે કે નહીં. હા અને એકદમ બેલ માર્યો, સમીરભાઈ શું થાય સમજાય, ગેટ ખોલે તો આમ ઔપચારિકતા ખાતર કેવું પડે ને, આવો બહુ ટાઈમે આવે, પણ અંદરમાં શું થાય કે એટલીસ્ટ ફોન તો કરવો હતો, સમજાય છે, થોડું ધ્યાન દોર્યું હતું, એટલીસ્ટ કર્યું હતું. અંદરમાં જે દુઃખ થાય છે સમજાય, અને એ થોડોક સમય અડધો કલાક પોણો કલાક ત્યાં સુધી વારંવાર અહીંયાનું દ્રશ્ય આવે ને કે આ ચાલતું હશે, આ ચાલતું હશે, આ ચાલતું હશે. અને સ્વાદ પૂરું થઈએ પછી ફ્રેન્ડ જાય ને પૂરું થઈ ગયું ને, પછી બેમાંથી એક લેટના કારણે થયું કે તારા લીધે લેટ થઈ ગયો, એના કરતાં જો નીકળી ગયા હોત ને, આ બે ત્રણ મિનિટની લીધે જો નીકળી ગયા હોત તો પછી ગમે તેટલા બેલ મારે શું વાંધો હતો, સમજાય છે કે નહીં. પણ તારા લીધે આખો બધો આ સ્વાધ્યાય ગયો, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. મારી એ બતાવવું છે કે આ ઘણા કે સાંભળવાથી શું થાય, સાંભળવાથી શું થાય. મારે ખાલી એ કહેવું છે કે ભગવાનના સમોસરણની અંદર બધા જીવો શું કરે છે, શું કરે છે, ભગવાનની તો ઓમ ધ્વનિ કરે છે ને 700 લઘુ ભાષા 18 મહાભાષામાં, અને બધા સાંભળીને અંદરમાં સમાઈ જાય છે, સાંભળીને સમાઈ જાય છે ને. અને આ જે અંદરમાં આ વાત જે ગમે છે ને, અને બીજું નથી ગમતું, તું રૂચે તાં જગતની, બસ એ જ બતાવે છે કે તારા દરવાજા ખુલવાની તૈયારી છે, સમજાય છે કે નહીં, દરવાજા ખુલવાની તૈયારી છે. બસ કહ્યું ને સવારે દ્રષ્ટાંત આપ્યું હતું ને કે એક ધક્કો, થોડો ધક્કો લગાવવાનો ચાલુ રાખવાનો છે, હતાશ નથી થવાનું, ડિપ્રેશનમાં નથી આવવાનું, બસ અંદરમાં બસ નહીં નહીં આ છે ને તત્વની આવી વાત મને અંદરમાંથી ગમી ગઈ છે ને, એમ જો લખ્યું છે ને, બહુ એક એકમાં ખૂબ ભરેલું છે. હા જિંદગી ધૂની હે ઓમકાર રૂપ નિરયક્ષરમય મહિમાયનુપ દશયષ્ટ મહાભાષા સમેત લઘુ ભાષા સાત શતક સુચેત. લાખો કરોડો જીવો સમોસરણમાં આવીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીને ચાલ્યા જાય છે, લાખો કરોડો જીવો. એક ત્રિયંશ ગતિના જીવોની પણ જુઓ તો ખરા, એ પણ હા ગુરુદેવથી વર્ણન કરે તો સીડી ચડતા હોય તો નાગ અને વાઘ, સિંહ અને સસલું, વિચાર તો કરો, નોળિયો અને સર્પ એ સાથે સાથે ચડતા હોય, વિચાર તો કરો. સમોસરણમાં આવીને ભગવાનની ઓમ ધ્વનિ સાંભળી પાંચમા ગુણસ્થાન સુધી તિર્યંચો પહોંચી જાય છે. અને આ બાજુ જે મનુષ્ય છે ઇન્દ્રભૂતિ ગૌતમ નો જીવ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અડધો કલાક પહેલા હતો. હા, અને ભગવાનના સમવસ્ત્રણમાં જઈ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મુનિ દીક્ષા ધારણ કરીને એ સમવસ્ત્રણમાં જ કેવલ જ્ઞાન લઈ લેશે. અને ભગવાન જે આ બિરાજે છે ને અંતરિક્ષમાં, ભગવાન હવે બહાર સભામાં નહીં, અંતરિક્ષમાં ભગવાન જે સેન્ટરમાં બિરાજે છે, ફરતે ઉપર સામાન્ય કેવલીના રૂપમાં બિરાજમાન થઈ જાય છે. આ છે જૈન શાસન, સમજાય છે કે નહીં? અને આવા શાસનની અંદર તારો જન્મ થયો છે, કેટલું તારું પુણ્ય છે તું વિચાર કરે તો ખ્યાલ આવે. અંડર એસ્ટિમેટ નહીં કરતો, સોયમાં દોરો પ્રવી લે છે ભાઈ. જો જાગો હે સચેત ચિત્ત સમતા સમેત સુનો કેવલ વચન જામે અક્ષરસ જીતે હે. પાંચ ના વિષયનો રસ ઉડી જાય છે, સમજાય છે કે નહીં? હવે મેં તમને કહ્યું ને દ્રષ્ટાંત થોડો, બીજા એ ફ્રેન્ડ આવી ગયો ને કે આર જો જવું છે આપણે બહાર જરા ફરવા માટે, આપણે ચા કોફી પી આવી આ તે, તો શું થાય સમીર ભાઈ? એક તો ફ્રેન્ડ આવ્યો પેલા ઘરે, સમજાય છે કે નહીં? એક તો એ અંદરમાં હથોડો વાગ્યો છે ખરા ટાઈમે, અને પછી કે આપણે ચલો ચા કોફી પીવા માટે બહાર જવું છે, આમ જવું છે, તો શું થશે? સમજાય છે કે? અરે મારે તો જીનવાણીનો રસ લેવાનો, તેની અંદર તું ચા કોફીની વાત ક્યાં કરે? નહીં ને કે બેઠ પછી બેસીએ છે, એના કરતાં બહુ ટાઈમે મળ્યા છે ને, બેઠીએ શાંતિથી બેસીએ છે, સમજાય છે? એ કહે છે કે હવે રસ નથી ચડતા એના. હા, જેમ અત્યારે આપણે બેઠા છે ને, અત્યારે આપણને જીનવાણી સાંભળવા બેઠા છીએ, અત્યારે કોઈ ખાવા પીવાના ટેસ્ટનો અંદરમાં જ્ઞાનમાં વિષય બને છે ના? મૂવી વગેરે કે પિક્ચરના ગીત સાંભળવાનો ભાવ આવે છે કે ના? સમજાય છે ને? સ્પર્શન ઇન્દ્રિયનો નહીં, રસના ઇન્દ્રિયનો નહીં, ગ્રાણ ઇન્દ્રિયનો નહીં, ચક્ષુ ઇન્દ્રિયનો, આ જે મેચ જોવી છે કે ફલાણું જોવું છે કે મૂવી જોવું, કોઈ નહીં. અહીંયા આવવાથી જીવ કેટલા દોષોથી બચી જાય છે. હા, આ ધર્માહિતન છે, સમવસ્ત્રણનું પ્રતીક છે આ. એટલે કહે છે અહીંયા ગાડી જુઓ, એટલે ઘણી વાર હવે હવે જરા કહું છું જરા જુઓ, આવો મેરે નિકટ. આ હું તમારા નિકટ નહીં આવું, તમે મને ઓનલાઈન ઘરે બોલાવો તો ખોટી વાત છે, એ ખોટી વાત છે, સમજાય છે કે નહીં? હા, તમે એમ કહો આવો મેરે નિકટ, આ ઊંધું, તમારે એવું નથી બોલો ને આવો મેરે નિકટ. હા, અહીંયા અમે કહે છે કે ભગવાન કહે છે કે આવો મેરે નિકટ, અહીંયા અહીંયા આવો તમે, એમ સમજાય છે? એટલે ઓનલાઈન જે છે એ તો સ્પેશિયલ એવી કેટેગરી વ્યક્તિ છે, એના માટે વ્યવસ્થા છે, નિષેધ નથી કરતા એનો સર્વથા. પણ જેને રિયલી જે પ્રોબ્લેમ છે એના માટે ઓનલાઈનની વ્યવસ્થા છે, બાકી તારે બધી પ્રકારની સુવિધાઓ છે. આપણે ઘરે વાત થઈ હતી ને, મને તો ઘણું એમ કે જુઓ, તમે સાંભળશો તો ખ્યાલ આવે છે કે સવારનું સેશન તો છે જ, ઓકે, એનો તો પ્રશ્ન નથી. સાંજે પણ કે ભાઈ સીડી પ્રવચન ચાલે છે, તત્વચર્ચા ચાલે છે, જે પણ હોય એ પ્રમાણે, જ્યાં પણ આ તો બધી જગ્યાએ ઓનલાઈન બધા સાંભળે પણ છે, જ્યાં પણ જે પ્રમાણે હોય એ પ્રમાણે વક્તાનું પ્રવચન હોય, સીડી પ્રવચન હોય ગુરુદેવશ્રીનું, તમે રૂટીન બનાવશો એને, તો સાંજે છ વાગ્યાથી, સાંજે છ વાગ્યાથી એમ કે ભાઈ સાત વાગે આપણે મંદિરે જવા નીકળવાનું છે, છ વાગ્યાથી તમારા એ જાતિના પુણ્યના પરમાણુ આવવાના ચાલુ થઈ જશે, સમજાય છે કે નહીં? અને આ પુણ્ય વિશિષ્ટ પ્રકારનું છે, બીજાના પ્રત્યે રસ્તામાં જતા હોય ને કોઈને કંઈક પેલે આ લે અને 200-500 રૂપિયા આપી દેતા, એ કરુણામાં પુણ્ય એના કરતાં ઊંચા પ્રકારનું પુણ્ય છે. તાર તમે તામાં બહુ ફરક છે. આ એ કહે છે કે આ કેમ કે પોતાના આત્માને જ્ઞાનદાન આપવાનું પુણ્ય છે આ. તો છ વાગ્યાથી માળા શરૂ થઈ જાય છે કે મંદિરે જવાનું છે, મંદિરે જવાનું છે, પ્રવચન સાંભળવા, ઘરેથી નીકળ્યા અહીંયા આવ્યા, સમજાય છે કે નહીં? અને સમજો કે ભાઈ 8-9 સ્વાધ્યાય ચાલ્યો આપણું, તો 8-9 સ્વાધ્યાય ચાલ્યો, સીડી પ્રવચન ગુરુદેવનું સાંભળ્યું, પછી એ બધા સાધર્મીએ મળે છે અહીંયા ગાડી. ઘરે કોણ સાધર્મી મળશે? અહીંયા બધા મળ્યા, આવી વાત થઈ, આવી વાત થઈ, આવી વાત થઈ, આજે આ વાત કરી, આજે આ વાત, અહીંયાથી ઘરે જતા જતા સમજો 10 વાગી ગયા, તો સાંજના રોજના 4 કલાક આવા મોગા મનુષ્ય ભવના 4 કલાક ઘરે બેસીને પ્રમાદમાં વેસ્ટ જવા, એ કેટલો લોસ છે. એની જગ્યાએ રોજના આપણા 4 કલાક આ પ્લસમાં જાય. હા, ભલે જરા ટ્રાફિક કે જ્યાં ત્યાં જે હોય, પણ એને થોડું ગૌણ કરીને ભાવ બનાવશો તો અહીંયાની જે વિશુદ્ધિની વાત અલગ છે ભાઈ, અલગ છે. હા, એ ટ્રાફિકને ગૌણ કરશો તો નેક્સ્ટ ભાવની અંદર એના પરમાણુ એવા બંધાશે કે બધા રસ્તા ખુલી જશે ત્યાં આગળ. ભાવોનું ફળ મળશે, નહીં મળે એમ નથી. એ છે. હા, જો આવો મેરે નિકટ, બતાવું મેં તુમ્હારે ગુણ. વાહ ભાઈ નમેશભાઈ, કેટલી સરસ! તમે મારી નજીક આવશો ને તો હું વખાણ નથી કરવાનો મારા ભગવાને, હું મારા નથી વખાણ કરવાનો, પણ તમે મારી નજીક આવશો તો અમે તમે વર્તમાનમાં ભગવાન છો, પરમેશ્વર છો. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ને, સમવ શરણમાં 100-100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન આને ભગવાન આત્મા તરીકે જોવે છે અને ભગવાન કહીને બોલાવે છે. હે પ્રભુ, તું સબ બાતે પૂરા, તું કઈ બાતે અધૂરા, તું વર્તમાનમાં પરમેશ્વર છો, તમે આવો તો ખરા મારી પાસે એક વખતે. આ એ કહે છે, આવો મેરે નિકટ, બતાવું મેં તુમ્હારે ગુણ. પછી શું લખ્યું છે, પરમ સુરસ ભરે કરમ સો રીતે હે. અસ્તિ નાસ્તિ બંને આવી ગયું ભાઈ. પરમ સુરસ ભરે, આત્મામાં જે અનંત ગુણો છે ને, એ અનંત ગુણોમાંથી એક પણ ગુણનો સ્વાદ ન ગમે એવું નથી હોતો. સમજાય છે કે નહીં? બદામ તો ક્યારેક કડવી પણ આવી જાય, કાકડી ક્યારેક કડવી પણ આવી જાય, અખરોટ ક્યારેક ખોરી પણ આવી જાય. સમજાય છે કે નહીં? આત્માના અનંત ગુણોનો જે સ્વાદ જે છે, એ બધા ગુણોનો સ્વાદ ટેસ્ટી હોય છે. સમજાય છે કે નહીં? હા હા. એટલે કહે છે એ ગાડી, પરમ સુરસ ભરે છે, તો ખૂબ વિસ્તાર પણ સમય થવા આવ્યો છે આપણો. શું કહે છે? પરમ સુરસ ભરે આવે છે લાઈન, ભગવાન આત્મા આનંદ ભંડાર, ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. આ મંદિરમાં ભંડાર હોય છે ને, એ પહેલા ખાલી હોય, પછી શું થાય? ભરાય. પાછો શું થાય? ખાલી, પાછો ભરાય. જ્યારે આ અંદરમાં અનાદિથી ભરપૂર ભરેલો ભરીતા વસ્ત. ગુરુદેવ શ્રી કહે છે ને કે ચક્રવર્તી જે છે એ પેલે દરિદ્રી ભિખારણને પરણે છે. ચક્રવર્તી ભિખારણને પરણીને લાવે. હવે જે પેલે ભિખારી છે ને, ભિખારણ, એને શું છે માગવાની? શું છે? ટેવ છે. એટલે જમવાનો 12 વાગ્યાનો સમય થાય એટલે જે પેલે ભિખારણ છે એ ઘરની અંદર ચક્રવર્તીના ત્યાં છે. હવે એને શું કહે? પણ એ ગોખલાની અંદર એક રોટલો મૂકે અને કે બા બટકું રોટલો આપજો, ભગવાન તમારું ભલું કરશે. પછી રોટલો લઈને ખાય. અરે આ ખોટી ટેવ છે ને, માગવાની ટેવ ખોટી છે ને. એમ કહે છે કે તું અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી બાદશાહ રાજા, અને તારે કહે છે બહારના 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામે હાથ લંબાવવો પડે? આ શોભાની વાત છે? આ ના પાડે છે અહીંયા ગાડી. હા, પરમ સુરસ ભરે એટલા માટે કહે ને, ભગવાન આત્મા આનંદ ભંડાર, ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. શાંત સ્વરૂપ કો લક્ષ મે લે હો, જાયેંગે સબ સંકટ હર. હવે શું કહે છે? પરમ સુરસ ભરે, અને પછી લખી છે બોલો જો, કર્મ સો રીતે હે. આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી શૂન્ય છું. અનંત ગુણોથી ભરપૂર ભરેલો, શૂન્ય નય ને અશૂન્ય નય પ્રવચન સાર, શૂન્ય નય આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી શૂન્ય અને અશૂન્ય અને અનંત ગુણોથી ભરપૂર બાદશાહ છું. આશે ત્રણ છંદ નો વિકલ્પ કરીને આવ્યો તો કે ત્રણ છંદ લઈશ આજે, પણ હવે સમજ્યું. હવે આવો મેરે નિકટ, બતાવું મેં તુમ્હારે ગુણ, પરમ સુરસ ભરે કર્મ સો રીતે હે. હવે સાથે બોલી જરા, એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉરરિયા. સમજાય છે કે નહીં? તું સિંહ કરતા ગયો, તિર્યંચ કરતા. મુનિરાજ ઉપરથી ધર્મનો ઉપદેશ આપ્યો અને સિંહના જીવે એક પણ વાત નીચે ના પડવા દીધી. મુનિરાજ બોલતા ગયા અને અંદરમાં ઉતારતો ગયો. અને અહીંયા કહે છે 138ના કલશમાં કહે છે, શ્રી ગુરુ સમજાવે છે અને આ બધું જે હાઈવે ઉપર પાણી પડે અને એમને એમ પાણી વહી જાય, એમ કહે છે કે આ એક કાનની સાંભળીને બીજી કાનીથી કાઢી નાખે છે. આ સમજાય છે કે નહીં? બાજુના ખેતરમાં જાય તો ઉગે, એમ અંદરમાં પ્રવેશ કરે તો અંદરમાં રત્નત્રયની ફસલ થાય, એ થવું જોઈએ. પણ કહે છે, એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉર. અંદરમાંથી હકાર નથી આવતો. એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉર. હવે બહુ જ એક કડક વાત કરી છે. મિત્ર કહેશે પુત્ર કીધો ચિત્ર કહેશે ચીતે, આવા જીવો કેવા સાહેબ. તો બનારસી દાસજી સરખાવે છે જેમ પેલું પ્લેગના ઉંદર સાથે સરખાવ્યા, ઘાણીના બળદ સાથે સરખાવ્યા. આ બનારસી દાસજી બીજો ચાપકો મારે કે આ મનુષ્ય એવા છે ભગવાનની વાણી સાંભળતા છતાં સુધરવા માંગતા નથી. અમને એમ લાગે છે મિત્ર કહેશે પુત્ર, મિત્ર એટલે માટી અને પુત્ર એટલે પૂતળા. માટીના પૂતળા હોય, આ રોડ ઉપર નથી હોતા કે દુકાનમાં અથવા તો શોપિંગ સેન્ટર હોય તે અંદર બહારમાં પેલા પૂતળા મૂકેલા હોય અથવા રોડ ઉપર વચ્ચે સ્ટેચ્યુ હોય. હવે એને જેને છઠ્ઠી ગાથા સંભળાવો, છઠ્ઠી ગાથા સંભળાવો, અગિયારમી ગાથા સંભળાવો, હા તો બધા શું કરો, કોની આગળ કરો છો તમે, કે નહીં આને સમજાવી હશે, ક્યારે આને સમજણ પડતી હશે કોઈ દિવસ? આ તો પૂતળું છે તો તને ખબર પડે છે કે નથી ખબર પડતી ને કે તું એ પૂતળું છે? એમ કેવું છે પેલા પૂતળામાં ને તારા પૂતળામાં કોઈ ફરક નથી, પેલો જડ છે પ્યોર, તું ચેતન હોવા છતાં જડ જેવો છે, કોઈ ફરક નથી પડતો. મિત્ર કહેશે પુત્ર અને કે ચિત્ર કહેશે ચીતે, ચિત્ર કહેશે ચીતે એટલે દિવાલ, વોલ. આ રસ્તામાં દિવાલ ઉપર કોઈ મનુષ્યનું ચિત્ર દોરેલું હોય, મનુષ્યનું ચિત્ર દોરેલું હોય. અને સંભળાવો છઠ્ઠી ગાથા, અગિયારમી ગાથા, 320 ગાથા એને સંભળાવો. કલાક શું કરો છો કે નહીં આ દિવાલ ઉપર મનુષ્ય દોરેલો છે ને, હા અમે એને આ ગાથા સંભળાવી છે. લાગે છે આ તો ડ્રો કરેલું પિક્ચર છે, જડ છે એને ખબર ના પડે. તો કે છે જેમ દિવાલ ઉપર મનુષ્યને ખબર, એમ તું પણ આ ખાલી મનુષ્યનો આકાર જ ચિત્ર જ જોવા, કોઈ ફરક નથી તારામાં ને એનામાં, તને ખબર નથી પડતી. એમ કહીને, હા એમ કહીને શું કરવું છે કે તને હલાવવો છે અંદરમાં, ઉપર લાવવાની ભાવના છે. હા જો મિત્ર કહેશે પુત્ર કીધો ચિત્ર કહેશે ચીતે, છંદ વાંચીને પૂરું કરી દે, સાથે છંદ બોલીશું બધા. જો જગવાસી જીવની સો ગુરુ ઉપદેશ કહે, તુમે ઇહા સોવત અનંત કાલ બીતે, જાગો હે સચેત ચિત સમતા સમેત સુનો, કેવલ વચન જામે અક્ષરસ જીતે. આવો મેરે બોલો, એસે બેન કહે ગુરુ તો તે ન ધરે ઉર, મિત્ર કહેશે પુત્ર કીધો ચિત્ર કહેશે ચિતે. એ પ્રમાણે છે કરીશ. અહો અહો શ્રી સદ